तू अगर संसारमां प्रवृत्त थई शके तो तू संसारथी निवृत्त पण थई ख्याल आवे छे तू उपयोग ने परम लगावीने मोराग द्वेष ना भाव उत्पन्न करी शके तो त्यांथी उपयोग ने हटावीने पोताना आत्मामां लगावीने तू कर्मथी निवृत्त पण थई शके विभावथी निवृत्त पण थई शके प्रवृत्त थवानी सामर्थ तारामां छे तो निवृत्त थवानी सामर्थ पण तारामां સંસારમાં રખડવાની સામર્થ તારામાં છે તો સંસારથી તરવાની સામર્થ પણ તારામાં તો એટલે બહુ સરસ છે તેમ બહુ સરસ લાઈન છે તેમ નિવૃત્ત સફળતા પ્રવૃત્તિની સફળતા છે શુભાશુભ ભાવ નો કરતા ભોગતા છે એ વાત અગર સફળ એટલે ફળ સહિત છે તો નિવૃત્તિની પણ સફળતા એટલે કે તું તારા સ્વભાવનો આશ્રય લે તો જે સંવર નિજવાનો ભાવ પ્રગટ મોક્ષનો ભાવ પ્રગટ કરીએ એ પણ એક સફળ ભાવ છે ફળ સહિત છે આનંદદાયી ભાવ છે ધર્મમય ભાવ છે મોક્ષ માર્ગ છે મોક્ષ છે સ્વાભાવિક ભાવ છે આત્મિક ભાવ છે શુદ્ધ ભાવ છે તો એમ કહીને કૃપાળુ દેવે અહીંયા સમાધાન કરાવ્યું કે કર્મથી જીવનો મોક્ષ એટલે દ્રવ્ય કર્મથી ભાવ કર્મથી અને નો કર્મથી જીવનો મોક્ષ થઈ શકે અગર બાંધી શકે તો મુક્ત પણ થઈ શકે પછી શું કે છે વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ એટલે તે અનંત કાળ તે શુભાશુભ ભાવમાં વ્યતીત કર્યો તો ભવિષ્યનો અનંત કાળ તું શુભાશુભ ભાવને છેદીને મોક્ષ ભાવમાં વિરાજમાન થઈને વ્યતીત કરી છે આપણને ખ્યાલ છે ગુરુદેશી પ્રવચનમાં ઘણીવાર કહે છે કે ભૂતકાળ જે ગયો એના કરતા અનંત ગુણો વધારે ભવિષ્ય કાળ સમય થી લઈએ પીરિયડ કાળ પીરિયડ લઈએ ને ટાઈમ પીરિયડ તો ટાઈમ પીરિયડ અગર લઈએ તો ભૂતકાળ જે ગયો એના કરતા અનંત ગુણો વધારે કાળ ભવિષ્ય નો અહીંયા શું કે છે કે શુભાશુભ ભાવને છેદીને મૂળ માંથી એનો અભાવ કરીને એ સંબંધી જે કર્મ છે એ કર્મ નો પણ અભાવ કરીને અને અંતમાં જે શરીર આદિ બાહ્ય સહયોગ છે નો કર્મ એનો પણ અભાવ કરીને ઉપજે મોક્ષ સ્વભાવ તું છે મોક્ષ સ્વરૂપ તારું સ્વરૂપ જ મુક્ત સ્વરૂપ છે તને ખબર નથી એ વાત અલગ તારો અંદરનો જે મોક્ષ સ્વભાવ છે ઉપજે ઉપજે એટલે તારી કર્ણતિમાં એ મોક્ષ સ્વભાવ જેવો છે એવો તારી કર્ણતિમાં પ્રગટ ઉપજે ઉત્પન્ન ઉત્પાદ મોક્ષ ભાવનો ઉત્પાદ થઈ શકે શુભાશુભ ભાવને છેદીને અનંત કાળ ભલે તે વિભાવ ભાવમાં વ્યતીત કર્યો હોય પણ તું ભવિષ્યનો અનંત કાળ તું સ્વભાવ ભાવમાં વ્યતીત કરી શકે એમ છે અને અનંત જીવ એવા છે કે જે સંસારમાં હતા જેવી રીતના આપણે કહીએ ને કે 923 પુત્ર ભરત ચક્રવર્તી નિત્યની ગોદમાંથી નીકળ્યા નિત્યની ગોદમાંથી નીકળ્યા ને કોઈ દિવસ બહાર નીકળ્યા નહોતા એકે બીજો ભાવ ધારણ કર્યો નહોતો નિત્યની ગોદમાંથી નીકળ્યા અને એક ઇન્દ્રગોપ નામનો એક ભાવ ધારણ કર્યો ત્રસ પર્યાયમાં કીડા થયા કીડા ઇન્દ્રગોપ નામના કીડા થયા અને પછી ત્યાંથી ડાયરેક્ટ ચક્રવર્તીના ત્યાં જન્મ્યા અને ત્યાં જન્મ લઈને એ જ ભાવમાં મુનિ દીક્ષા ધારણ કરીને અને ઉગ્ર તપસ્યા કરી શુક્લ ધ્યાન દ્વારા શપક્ષેની કરીને એ જીવો એ જ ભાવમાં મોક્ષ ગયા તો બોલો શુભાશુભ ભાવનો છેદ થયું છે અનાદિ કારકી એ પર્યાયમાં મિથ્યાત્વ રાગ દ્વેષ નિગોધ જેવી નિકૃષ્ટ દશામાં જેમને વ્યતીત કર્યો તો અનંત કાળ હવે જીવો ક્યાં છે જીવો ક્યાં છે આજે ક્યાં છે એ 923 પુત્ર આજે ક્યાં છે ભલે રહ્યા વીત્યો કાળ અનંત સંસારમાં અનુબોધમાં પણ આજે ક્યાં છે તો તું તું પુરુષાર્થ સમ્યક પુરુષાર્થ કરવામાં તું સમર્થ ખ્યાલ આવે છે એ રીતે અહીંયા આપણને વિશ્વાસ આપણને એક કોન્ફિડન્સ કૃપાળુ દેવ આપે છે કે તું મોક્ષ જવાને લાયક છો તારું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે મુક્ત સ્વરૂપ છે અબદ્ધ છે અનન્ય છે અવિશેષ છે અસ્પર્શી છે અસંયુક્ત છે નિયત છે નિત્ય છે ધ્રુવ છે અનંત સુખ શાંતિ આનંદ ની ખાણ આજે ગુજરાતી કેટલા લબાલબ ખચાખચ આનંદ થી ભરેલો છું તો બહુ સરસ આ ગાથાઓ છે. હવે આગળ જો 91 દેહાદિ સંયોગનો આત્યંતિક વિયોગ. પહેલા જશે ભાવ કર્મ, પછી જશે દ્રવ્ય કર્મ, પછી જશે નોકર. મિથ્યાત્વ રાગ દ્વેષના ભાવ 10મા વર્ષ સ્થાન સુધી ભરે છે, પછી જશે. પછી કર્મ નો અભાવ થશે, ઘાતી કર્મ નો અભાવ 13મા થશે 12મા ના અંતમાં. અને પછી શેષ અઘાતી કર્મ અને દેહાદિ સંયોગ. તમો શરણ છે, વાણી છે, શરીર છે, અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ છે, ચાર અઘાતી કર્મ છે, યોગ નું કંપન છે, જે પણ વિકૃતિ છે, જે પણ દોષ છે, વિભાવ છે, અધુરાશ છે, એ બધું નષ્ટ થઈ જશે. અને શું થશે? આત્યંતિક વિયોગ છે. ખ્યાલ આવે છે? અત્યંત આત્માથી એવા છૂટા પડશે, એવા છૂટા પડશે કે હવે એનો ક્યારે પણ પાછો સંયોગ થશે. સાચો વિયોગ તો એને જ કહેવાય ને, સાચો વિયોગ કોને કહેવાય? કે જેનો વિયોગ થયો એ થયો, પાછો એનો સંયોગ નથી. ખ્યાલ આવે છે? તો ગુરુદેવજી કેટલી વાર કહે છે પ્રવચનમાં કે જે મારી વસ્તુ નથી એ બધું અહીંયા રહી જાય, એ બધી વસ્તુ અહીંયા રહી જાય છે, અને જે હું છું એ મારી સાથે ચાલી જાય. ખ્યાલ આવે છે? તો કેટલી સરસ ગાથા છે, 91 નંબર ની ગાથા. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પરે નિજ અનંત સુખ ગો. સિદ્ધ મોક્ષ શાશ્વત પદ, શાશ્વત પદ આ વિશ્વમાં કયું છે? બોલો, આ પ્રધાનમંત્રી નું પદ શાશ્વત છે? બોલો, આ પોલિટિક્સ બધા પોલિટિશિયન હોય એનું પદ શાશ્વત છે? કોઈ સ્કૂલમાં ટીચર છે, કોઈ સીએ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ચક્રવર્તી છે, બોલો. અરે તીર્થંકર પદ પણ શાશ્વત નથી. ઉત્કૃષ્ટ કોઈ જીવ તીર્થંકર પદમાં રહી શકે તો કેટલો કાળ રહી શકે? ઉત્કૃષ્ટ કોઈ તીર્થંકર પદમાં રહી શકે? ઉત્કૃષ્ટ તીર્થંકર પદ આવે છે ને, 13મા વર્ષ સ્થાન નો તીર્થંકર પદે ઉત્કૃષ્ટ કાળ આવે છે. જન્મ કાળ ને બાદ કરો, 8 વર્ષ ને બાદ કરો, અને અમુક અંતર મુહૂર્ત ને બાદ કરો, 1 કોટી પૂર્વ. ખ્યાલ આવે છે? 8 વર્ષે દીક્ષા લે ને પછી અંતર મુહૂર્ત માં કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરે, અને જન્મ કાળ બાદ કરો, 8 વર્ષ બાદ કરો, અને એક અંતર મુહૂર્ત બાદ કરો, અને પછી 1 કોટી પૂર્વ સુધી ને અરિયંત અવસ્થામાં તીર્થંકર તરીકે બિરાજમાન થઈ શકે. પણ એનો પણ અંત છે ને શાશ્વત નથી. એ શાશ્વત છે અરિયંત પદ, મુનિ પદ, ચક્રવર્તી પદ, નારાયણ, પ્રતિનારાયણ, વાસુદેવ, કામદેવ, બોલો કયું પદ શાશ્વત છે? દરેક તો અહીંયા શું કહે છે? સિદ્ધ મોક્ષ શાશ્વત પદ, સિદ્ધ પદ શાશ્વત. એટલે તો વંદિત તું સર્વ સિદ્ધે આહા ધ્રુવ મચન મનોહમ ગદી પતે ઓછામી સમય પાહુડ વિણમો સુદ કેવલી ભણી. બોલો, મંગલાચરણ કરતા અનંત સિદ્ધો ને આહા કુંભુન આચાર્ય દેવ પોતાની અને આપણી ગણતરી માં સ્થાપન કરે કે આ મારું શાશ્વત પદ છે. પર્યાય માં પૂર્ણતા ના લક્ષ્ય શરૂઆત વાસ્તવિક છે. તો સિદ્ધ મોક્ષ શાશ્વત પદે અનંત સુખ ભોગ. ખ્યાલ કારણ કે આપણે અનંત કાળ સુધી પોતાના નિજ સ્વભાવના આશ્રયથી સુખ ને જીવ ભોગવી શકે. સંસારમાં દુઃખ ને ભોગવામાં ભોગવી શકે તો પોતાના સ્વાભાવિક સુખ ને પોતાની વસ્તુ છે, પોતાની વસ્તુ છે, પોતાની અંદર છે, પોતે જાતિનો છે, તો પોતાની પણથી પોતાનો આશ્રય લે અને એને અનંત સુખ ન મળે, અવ્યાબાદ સુખ ન મળે, એનો ભોગવટો ન કરે. કેવી રીતના બને? આજે જ્ઞાન ગોષ્ઠી નો સ્વાધ્યાય બપોરનો થયો. એટલો સરસ પ્રશ્ન હતો, તમે દર્શન માટેની પાત્રતા શું? પાત્રતા ગુરુદેવજી નો તો આમ કે ને કે આમ જવાબ કેવા આવે, પાત્રતા. તમને પ્રશ્ન શું હતો? તમને દર્શન પ્રાપ્ત કરવાની પાત્રતા શું? પાત્રતા, યોગ્યતા, પાત્રતા. વિદેશી જવાબ એટલો સરસ આપ્યો કે જે જીવ પર્યાય વડે સીધો દ્રવ્ય ને પકડે, જે પર્યાય સીધો દ્રવ્ય ને પકડે એ સમય દર્શન ને પ્રાપ્ત કરવા માટે યોગ્ય. ક્યાંય અટક્યા વગર એ પર્યાય સીધો દ્રવ્ય ને પકડે, સીધો દ્રવ્ય ને ગ્રહણ કરે, સીધો દ્રવ્ય નો આશ્રય લે, સીધો સ્વીકાર કરે કે હું પરમાત્મા છું, નક્કી કરે, નિર્ણય કરે, અનુભવ કરે તેવા ઠગી જાય એ જીવ પાત્ર છે. જીવ લોક નાયક ને પકડે એ પાત્ર છે. એ પાત્ર તમારે સમય છે શું થઈ જાય એવા પુરુષાર્થ ના વેગ માં એવી રૂચિ અને પછી ગુજરે છે. પછી એક પ્રશ્ન એમાં આવતા પાત્રતા સંબંધી ના કે જે ખરેખર સંસાર થી થાક્યો હોય તો માતાજી પણ કહે છે અને પોતાનું કાર્ય કરવા માટેનો ટોલોમોજી ના ભાષામાં કહીએ તો જેને ઘણો હર્ષ છે, પોતાનું કાર્ય કરવા માટે જેને ઘણો હર્ષ છે એને આવું શાશ્વત મોક્ષ સિદ્ધ પદ મળે અને અનંત કાળ સાદી અનંત અનંત સમાધિ સુખ માં ઉર્ધ્વ ગમન સિદ્ધા લઈશું. સિદ્ધ જો કેટલી સુંદર ચર્ચા ગુણસ્થાન સંબંધી કૃપાળુદેવ અપૂર્વ અવસર કાવ્યમાં પદ્ય ના મળે. તો આવી ગયા રિવિઝન ગાથા થઈ ગયા આપણે 91 સુધી. તો મોક્ષ છે, તારો મોક્ષ થઈ શકે છે, તું મુક્ત થઈ શકે છે. તું સમસ્ત દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી મૂકીને એને અહીંયા મૂકીને અહીંયા છોડીને આત્યંતિક વિયોગ જે તારી વસ્તુ નથી આત્યંતિક વિયોગ એને અહીંયા છોડીને એ આત્મા આખો ચૈતન્ય ગોરો એ શરીર માંથી છૂટો પડીને એ ઉર્ધ્વ ગમન કરતો 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 એક સમયમાં એ લોકના અગ્રભાગમાં જઈને એ તલુવા તનયમાં જઈને વિરાજમાન થઈને અનંત કાળ અનંત 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 કાળ હવે એ શાશ્વત સુખને ભોગવી શકે એવી એનામાં સામર્થ. ચલો હવે આપણે 92 થી લઈએ 96 ગાથા સુધી લઈએ. ચલો જલ્દી શું કે છે હવે મોક્ષ છે. પેલા આપણે ગયા વખતે ચર્ચા કરી હતી કે પ્રશ્ન ઉપાડ્યો હતો ને કે પેલા મોક્ષ છે ની વાત કેમ કરી, પેલા ઉપાય ની વાત કરી. અરે તને વિશ્વાસ આવશે કે તારો મોક્ષ છે, તું મોક્ષ જઈ શકે છે, તું મોક્ષ જવાને લાયક છે, તું મોક્ષ જવાને કાબિલ છે, તારો સ્વભાવ મુક્ત સ્વરૂપ છે એવી તારામાં અંદરમાં તારો તને વિશ્વાસ જાગશે. તું એના ઉપાય ને ગોત તો તું એનો ઉપાય કર. પોઈન્ટ સમજાય છે? તો એટલે માટે હવે એ પેલા સ્ટુડન્ટ ને અંદરથી વિશ્વાસ આવે કે સીએ થઈ શકે, મારે સીએ થવું છે, મારે ડોક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે, મારે દેશનો નેતા બનવું છે, વોટએવર જે પણ પદ. તો પેલા તો અંદરથી વિશ્વાસ આવે કે થવું છે, બનવું છે, કરવું છે, ભણવું છે, પછી એનો ઉપાય હાથે લો. તને સીએ કરવું છે, હવે એનો ઉપાય તો પછી તારે આ કોલેજ માં એડમિશન લેવું પડશે, તારે કોમર્સ લાઈન માં જવું પડશે, તારે પછી આ ક્લાસીસ કરવા પડશે, તારે પછી કોચિંગ કરવું પડશે, પછી તારે આ એક્ઝામ આપવી પડશે, આમ કરવું પડશે, આમ. તો પેલા તો વિશ્વાસ કે સંસાર થી છૂટી શકો, હા મોક્ષ જવાને લાયક છું, હા મોક્ષ જઈ શકું, હા એ પ્રકારમાં પુરુષાર્થ ઉપાડી શકું, હા અને એનો ઉપાય છે તો હા. તો હવે ઉપાય બતાવે. હવે પેલા તો ઉપાય સંબંધી શિષ્ય ને જે શંકા છે એ શંકા સંબંધી આજે આપણે ચર્ચા કરવાની, બરાબર છે? પછી ઉપાય ની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ થી કરશું. 97 ગાટા મોક્ષ નો ઉપાય છે એનું સદગુરુ સમાધાન છે. હવે આપણે પેલા અહીંયા શંકા સંબંધી આપણે 5 ગાથા આજે લેવાની છે. 92 નંબર ની ગાથા થી લઈને આપણે 96 નંબર ની ગાથા સુધી આજે આપણે ચર્ચા કરવાની, બરાબર છે? 92 થી 96 નંબર ની ગાથા સુધી જો હવે આપણે પહેલી ગાથા વાંચી છે. 92 મોક્ષ નો ઉપાય નથી એમ શિષ્ય કહે. બોલો હવે શિષ્ય શું કે છે કે ભાઈ મોક્ષ છે તો સમજાય તેમનો ઉપાય છે? તો કે હા ઉપાય છે, પણ હવે ઉપાય છે એનું સમાધાન તો કરાવશે. પેલા શંકા જે ઉત્પન્ન કરે છે કે મોક્ષ નો ઉપાય નથી એમ શિષ્ય કહે છે. પહેલી શંકા 92 હોય કદાપી મોક્ષ કદ નહીં વિરોધ. આ માર્મિક ગાથાઓ છે, આ ગાથાઓ બહુ માર્મિક છે. જો તમે સાંભળો બહુ સરસ ગાથાઓ છે, વિદેશી ના પ્રવચન આના ઉપર વાંચવા જોઈએ. હોય કદાપી મોક્ષ કદ નહીં વિરોધ ઉપાય કર્મ કાળ હોય કદાપી મોક્ષ પદ નહીં. ચલો મોક્ષ પદ હોય પણ કદાપી એટલે કદાચ મોક્ષ પદ હોય પણ નહીં અવિરોધ ઉપાય. અમને આ જગતમાં સામર્થ્ય ધ્યાનથી અવિરોધ સમજાય છે એટલે અમને આ જગતમાં વિરોધ રહિત સામાન્ય કોઈ મોક્ષ નો એક ઉપાય બતાવવા વાળો ધર્મ નથી મળતો. જેટલા મત સમજો, જેટલા ધર્મ આપણે કહીએ ને કે ટીવી ચેનલ 700-800 ચેનલ છે, 200-300 ચેનલ તો ધર્મ ની ચેનલ છે, અને હરેક ચેનલ માં મોક્ષ જવાનો, સુખી થવાનો, ધર્મ પ્રાપ્ત કરવાનો, સંસાર થી છૂટવાનો, આત્માને પ્રાપ્ત કરવાનો કહેવાય છે. ઉપાય કેવા છે? તો કે અવિરોધ, અલગ અલગ. સમજાય છે? કેવા છે ઉપાય? તો કે એ બધા ઉપાય કેવા છે? અલગ અલગ, નહીં અવિરોધ ઉપાય. એટલે શું કે છે કે કોઈ એક સામાન્ય એક ઉપાય નથી. એટલે શિષ્યને શું થાય છે? કન્ફ્યુઝન શું થાય છે કે કોઈ એક ઉપાય નથી ને, અમે કયો ઉપાય અપનાવી મોક્ષ જવા માટે? એ જેની પાસે જઈએ એ પોતાનો ઉપાય બતાવે છે, જેની પાસે જઈએ અલગ અલગ ઉપાય બતાવે છે. રુદેથી એટલે આ કાળનો અચંભો છે. સમજો વાતને, હું અતિશયોક્તિ નથી કરતી. આ જીવવાની આ કાળની અચંભો છે. ખ્યાલ આવે છે? આજે સનાતન સત્ય અનાદિથી જે માર્ગ ચાલતો આવ્યો છે, રહેતું છે ને, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પણ ખરેખર માર્ગ એક છે. પરંતુ કાળ દોષ કહો, હુંડા અવસર કેવી પંચમ કાળ કહો, ખ્યાલ આવે છે કે જે જીવોના પડતા પ્રણામ કહો, કે જે બાહ્ય દ્રવ્ય છે તો કાળ ભાવ છે, ધર્મના નામ પર જે અલગ 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 જે મત પંથ ને બધું ચાલી પડ્યું છે, એના કારણે જે સાચો ધર્મ છે, જે સત્ય ધર્મ છે, જે મૂળ માર્ગ સામરો દિનનો રે, જે મૂળ માર્ગ છે, જે સમોષણમાં આજે પણ મહાવિજય ક્ષેત્રમાં 20 સમોષણ મિનિમમ હમણાં છે, મિનિમમ કહું છું, મિનિમમ 20 સમોષણ હમણાં છે, સીમંદર ભગવાનથી લઈને અનંતવીર્ય, અજિતવીર્ય અને અજિતવીર્ય પર્યંત, સીમંદર ભગવાનથી લઈને અજિતવીર્ય પર્યંત જે 20 વિહરમાન ભગવાન હમણાં મહાવિજય ક્ષેત્રમાં જે છે, 5 વિજયમાં ડાયુદીપમાં જે 5 વિજય છે, તો એમાં જે ઉપાય, જે વાત, જે ચર્ચા, કે જે ઓમ ધ્વનિમાં જે વાત આવી રહી છે, જે કેવડી શુદ્ધ કેવડી દ્વારા જ આખી માર્ગની નિરૂપણ અને પ્રરૂપણા થઈ રહી છે, એ સત્ય છે. તો અહીંયા જે શિષ્ય છે શું કે છે? કર્મો કાળ હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. કર્મો કાળ અનંતના સાથી છેડ્યા જાય. ઓહો હો, તમે બધું ઉપાય ઉપાય ઉપાય, મોક્ષ થઈ શકે, બરાબર છે, ચલો મોક્ષ થઈ શકે, કદાપી મોક્ષ થઈ શકે, પણ ઉપાય? અને એ પણ કર્મ ચાર ના, એક બે દિવસ ના, બે ચાર ભાવ ના, બે ચાર વર્ષ પહેલા ના, તો કે કર્મ કાળ અનંત ના સાથી છેડ્યા જાય. ઉપાય તો બતાવો. અમે માન્યું, ચલો તમે માન્યું કે મોક્ષ છે, તું મોક્ષ જઈ શકે, સંસારમાં રખી શકે તો મોક્ષ જઈ શકે, એ વાત તો માન્ય થઈ શકે, પરંતુ હવે એનો ઉપાય, એ ઉપાય છે એ સંબંધી શિષ્યને શંકા. હવે સાથી છેદ્યા જાય, શું ઉપાય કરીએ જેનાથી અમે એને છેદી શકીએ, અમે એનાથી રહિત થઈ શકીએ, અમે એને મૂળ માંથી છેદી શકીએ, ઉછેડીને ફેંકી શકીએ, અભાવ કરી શકીએ, એવો અમને કોઈ એક ઉપાય નથી સમજાય, એક ઉપાય નથી દેખાતો, એક ઉપાય નથી મળતો. અવિરોધ ઉપાય ખેલાય છે કે જેમાં વિરોધ, ગુરુદેવશ્રી મેં કીધું ને, એટલા કારણે અચંબો છે. કોઈ ધર્મ અશુભ ભાવમાં ધર્મ, કોઈ મત અશુભ ભાવમાં ધર્મ બતાવે. હું વધારે ખુલાસા નથી કરતી, તમે સમજો. અશુભ ભાવમાં ધર્મ, કોઈ મત શુભ ભાવમાં ધર્મ, મુખ્યતઃ અધિકતર મેક્સિમમ જે મતો છે શુભ ભાવમાં ધર્મ બતાવે છે. દયા કરો, પરદયા પાડો, અને હિંસા નહીં કરો, જૂઠું નહીં બોલો, ચોરી નહીં કરો, ધર્મ થઈ જશે. ભગવાનના ભક્ત બની રહો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, તેનાથી મોક્ષ થઈ જશે. મોક્ષ નક્કી થશે, તું ભગવાનની ભક્તિ કરશે તારો મોક્ષ નક્કી. ઉપવાસ કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, પૂજા કરો, મંદિર બંધાવો, દાન આપો, કર્મ ખપી જશે, કર્મ ખપી જશે, કર્મ ખપી જશે. તો મુખ્યતઃ અનાદિકાળથી સમજાય છે, આ જીવને બે મૂળ મૂળ, શુભ ભાવમાં ધર્મ અને અશુભ ભાવમાં આનંદ, અશુભ ભાવમાં મજા અને શુભ ભાવમાં ધર્મ, આ ભૂલના કારણે આ જીવ અનાધિકારથી સંસારમાં રખડે. ગુરુદેવશ્રી અને જીનવાણી કુનકુન આચાર્ય આચાર્ય પરંપરા આખી જે છે, જે જીનવાણી લખાય, ગુરુદેવશ્રી એનું વિવેચન કર્યું, કૃપાળુદેવનો ઉપાય બતાવે, આ એકમાત્ર સમજાય છે શું ઉપાય બતાવે છે કે શુભ ભાવ રસ્તામાં આવશે, પણ એ ધર્મ નથી, એમાં ધર્મ નથી, એના આટલે ધર્મ નહીં. રાગ, રાગ ના ભાવ ના માધ્યમથી તું વિતરાગ સ્વભાવ ને નહીં ગ્રહણ કરી શકે, નહીં અનુભવી શકે, નહીં પકડી. કોઈ પકડાય છે શું કે છે? તો એટલે શું કે છે કે તારે ઉપાય સમજવો પડશે તો તારું કાર્ય થશે. ઉપાય ને કારણ, તું કારણ સાચું આપશે. મોક્ષ જવું છે એ નિર્ણય કર્યો, એ કાર્ય પ્રગટ કરવું છે તો એનું કારણ, એ કારણ તારે સાચું આપવું પડશે. તારે સાચો ઉપાય ગોતવો પડશે. જે રીતના સાકર મીઠી કરવી છે, દૂધ મીઠું કરવું છે, એટલે તું 1 કરોડનો હીરો નાખે. 1 કરોડનો હીરો તું દૂધમાં, 1 કરોડનો હીરો છે અને તું એને નાખીને દૂધ ને હલાવે. કેટલા કલાક હલાવશે તો દૂધ ગળ્યું થઈ જશે. દૂધ ગળ્યું કરવું છે તો તારે અંદરમાં અગર તું 1 કરોડનો હીરો નાખે તો કેટલા કલાક હલાવાથી એ દૂધ ગળ્યું થશે? તું 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 20 વર્ષ 40 વર્ષ અનંત કાળ હલાવતો રહે તો પણ તારું દૂધ ગળ્યું નહીં. કેમ? કારણ કે ઉપાય જ ખોટો છે. જે એટલે કહું છું ગાથા, બહુ આનું સમાધાન તો બહુ સુંદર આવશે. શંકા સમાધાન આ પ્રકરણ બહુ સરસ, બધો જ આખો વિષય જ બહુ સરસ. પોઈન્ટ સમજાય? તો તારે એનો ઉપાય, તારે કારણ સાચું અંદરમાં સેવન કરવું પડશે ને તો કાર્યની પ્રાપ્તિ થશે. તો તારે 2 રૂપિયાની સાકર નાખવાની છે. કોઈ સમજાય છે? એ સાકર નાખવાથી તારું દૂધ ગળ્યું થશે. ઉપાય જ ખોટો કર્યો છે. પોઈન્ટ ખ્યાલ ના છે? ઉપાય જ ખોટો કર્યો છે. તે ઉપાય ખોટો ઉપાય નું સેવન કર્યું છે તો પછી તારો મોક્ષ કેવી રીતના થશે? તો એટલે અહીંયા ઉપાય સમજાવે કે અમે તમને એમ કીધું કે તું મોક્ષ જઈ શકે છે, અમે તમને એમ કીધું કે તું સંસારથી છૂટી શકે છે. કૃપાનુદેવ કહે છે અમે તમને એમ કહીએ છે કે તું શાશ્વત સ્થિતિ પર પ્રાપ્ત કરી શકે છે, તો અમે તમને એનો ઉપાય પણ બતાવશું ને. અગર મોક્ષ જઈ શકે છે તને અમે અગર આશ્વાસન આપીએ છીએ તો એનો ઉપાય પણ અમે આપશું. તું કેમ ચિંતા કરે? તો એ સમયની ક્ષમતા કેમ કરે? પોઈન્ટ કહેવાય છે અમે તને સાચો ઉપાય, જ્ઞાની સાચો ઉપાય આપશે. અગર જ્ઞાની કાર્ય પ્રગટ કરવા માટે આપણને કોન્ફિડન્સ આપે છે તો એ કાર્ય પ્રગટ કરવા પહેલાનું જે કારણ છે, ઉપાય છે, માર્ગ છે, પુરુષાર્થ છે, વિધિ છે, વિધાન છે, એ પણ જ્ઞાની સમજાય. અને એ જીવવાની મેં ઉપાય તો બતાવ્યો છે. 3 વાત કીધી ને, તું મોક્ષ સ્વરૂપી છે, તારી પર્યાયમાં મોક્ષ થઈ શકે છે અને એ મોક્ષ નો ઉપાય શું છે એની વિધિ બતાવી છે. કારણ નું જ્ઞાન કરાયું, ત્રિકાળી ઉપાદાન કારણ નું જ્ઞાન કરાયું, ક્ષણિક શુદ્ધ ઉપાદાન કારણ નું, ક્ષણિક શુદ્ધ ઉપાદાન નું જ્ઞાન કરાયું તો એનો ઉપાય પણ બતાવે. પોઈન્ટ સમજાય છે? તો એટલે માટે અહીંયા શંકા કરવા જેવી નથી એમ કૃપાનુદેવ કહે. એમ તો પણ શંકા કરવા વાળા તો શંકા કરે છે અને એનું સમાધાન પણ પ્રાપ્ત કરે છે, અને સમાધાન ને અંદર માં પ્રાપ્ત કરી એ પ્રકારે ઉપાય કરી, એ પ્રકારે માર્ગ અપનાવી, એ પ્રકારે રસ્તા પર ચાલીને જે જીવોની ઓનહાર ભવિષ્ય યોગ્યતા અગર પાકી હોય તો એ જીવ કામ કરીને ઉભો થઈ જાય. પોઈન્ટ સમજાય છે? જો થઈ આ વાત 92 નંબર ની ગાથા થઈ. હોય કદાચી મોક્ષ પદે અહીંયા વિરોધ ઉપાય, કર્મ પાર અનંત ના સાચી છેડ્યા જાય. જો મોક્ષ પદ કદાચી હોય તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ, એટલે યથા તથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી. આંખ બંધ કરીને અમે જે વિશ્વાસ કરી શકીએ, યથાર્થ તથ્ય, યથાર્થ ભૂતાર્થ સત્યાર્થ પરમાર્થ એવો અમને ઉપાય પ્રતીત થતો નથી. કેમ કે અનંત કાળ ના કર્મો છે તે આવા અલ્પ આયુ વાળા મનુષ્ય દેહ થી કેમ છેદ્યા જાય? એટલે એને અંદરથી થાય છે કે ભાઈ મોક્ષ અનંત કાળ હું રહી શકું બરાબર છે, પણ તમે સંસાર તો જો ક્યારનો છે, કર્મો તો જો ક્યારના છે, રાગ દ્વેષ પ્રણામ તો જો ક્યારના છે, મિથ્યા તો જો ક્યારનું છે, તો કર્મો કાળ અનંત ના શાથી છેદ્યા. આની માટે પ્રત્યક્ષ ઉદાહરણ આપણે હજારો વાર આપીએ છે કે ભાઈ અનાદિકાળ નું, એટલે કે 20, 25, 40 વર્ષથી કોઈ રૂમમાં અંધારું હોય, અંધકાર હોય, અંધકાર, અંધકાર એટલે ઘોર અંધકાર, ઘોર અંધકાર હોય, તે ઘોર અંધકાર 20 વર્ષ પહેલાથી બંધ છે અને 20 વર્ષથી એ રૂમમાં ઘોર અંધકાર છે, તો એ રૂમમાં પ્રકાશ લાવવા માટે, ખ્યાલ આવે છે, રોશની લાવવા માટે કેટલો કાળ લાગશે? 20 વર્ષ લાગશે ને 10 વર્ષ તો લાગશે, 5 વર્ષ તો લાગશે. અરે એક સમયમાં ક્ષણ માત્ર માં અલ્પકાળ માં ખ્યાલ આવે છે, એક અંધકાર દૂર નષ્ટ થઈ શકે અને સંપૂર્ણ રૂમ અજવાળાથી ઉજારાથી રોશનીથી ભરાઈ શકે. સમજાય છે? તો એ અહીંયા કહે છે કે અનાદિકાળથી ભલે તારી પર્યાયમાં મિથ્યાત્વ રાગ દ્વેષ છે. એક તો આપણે વાત કરી ને 923 પુત્રની, અનાદિકાળથી પર્યાયમાં મિથ્યાત્વ દશા નિગોર જ્ઞાન અક્ષરનો અનંતવો ભાવ કસાઈની અધિકતા અને જન્મ મરણ અનંતતા. બોલો, અનાદિકાળથી કોઈ નિગોધમાં જ હોય તો કેટલા જન્મ મરણ કર્યા હશે? બોલો, એક જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કન્ટિન્યુઅસલી ચાલે છે અને એવી નિકૃષ્ટ દશામાં રહેવા છતાં પણ પર્યાયમાં આટલી જ્ઞાનની હીનક હોવા છતાં અને કસાઈની આટલી અધિકતા હોવા છતાં પણ એ જીવ પુરુષાર્થ કરીને બહાર, હવે બોલો, બહાર નીકળવાનું ચક્રવર્તી ને ત્યાં જન્મ લેવાનું પુણ્ય પણ એ જીવે નિગોધમાં વાયું. હું તો ક્યાંથી બહાર નીકળીને ક્યાંથી તરત પર્યાયમાં આવે ને ક્યાંથી ચક્રવર્તી ને ત્યાં પુત્ર તરીકે જન્મે, બોલો, એ જીવો એ ચક્રવર્તી ને ત્યાં જન્મ લેવાનું પુણ્ય પણ ત્યાં બાઈ વિચાર અને જન્મ લીધો અને એ બહુ સાર્થક કર્યો. ન કોઈ વાર નરક માં ગયા, ન કોઈ વાર બીજી કોઈ પર્યાય ધારણ કરી, ન સ્વર્ગ માં ગયા, ન કોઈ બીજા મનુષ્ય થયા, સીધા ચક્રવર્તી ને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયા અને એ ભવ માં ઉપાય કર્યો અને કાર્ય પ્રગટ કરીને આજે 923 પુત્ર શાશ્વત સિદ્ધ પદ ને પ્રાપ્ત કરી અવ્યાબાદ સુખ ને પ્રતિ સમય ભોગવી રહ્યા છે અને અનંત કાળ ભોગવશે. બોલો, એ અનંત કાળ નું મિથ્યાત્વ એ એક ભવ માં પોતાના આત્મા નું અવલંબન લીધે એ નષ્ટ થઈ, લેવાથી નષ્ટ થઈ. આત્મા નું અવલંબન લીધું અને મિથ્યાત્વ ધોવાઈ ગયું. આત્મા નું અવલંબન ક્ષણ ભર નીચે રસ કો પી ચેતન મિથ્યા મલકો ધો દેતા, ક્ષણ ભર નીચે રસ કો પી છે મિથ્યામલ કો ધો દેતા હે, ધો દેતા. એટલે એ કે છે, અગર સમાધાન કર્યા તો કૃપા જ્યાં શંકા છે ને કર્મ કાળ અનંત ના સાથી છે જ્યાં જાય એનું સમાધાન કરાવ. જો આગળ વધે 93 અથવા મત દર્શન ઘણા કહે ઉપાય સાચો મત કયો, કેટલા મત છે, કેટલા ધર્મ બતાવે છે, કેટલા ઉપાય બતાવે છે, કેટલા દર્શન છે, કેટલા બધા દર્શન, કેટલા બધા મત, કેટલા બધા ફરકાઓ ફિરકાઓ, કેટલા બધા ધર્મ. અને એટલે અહીંયા શિષ્ય કન્ફ્યુઝ થાય છે કે ઉપાય કયો સાચો છે, કોણ સાચો ઉપાય બતાવે, કોનો ઉપાય માનીએ, કયા માર્ગ પર ચાલીએ, કોના બતાવેલા ઉદ્દેશ ને ગ્રહણ કરીએ. ચાલે છે? એટલે 93 માં પાછું એ કન્ફ્યુઝન અને એ શંકા અને એ વિકલ્પ ઉત્પન્ન કર્યો અહીંયા શંકાના રૂપમાં કે અથવા મત દર્શન ઘણા. ચાલે છે? ખરેખર તો કહે ને કે જેટલા જીવો એટલા એના મત. એક આપણે સાધારણ વાત કરીએ કે એક કઈક નાની બીમારી થઈ હોય તો ઘર વાળા હોય, નજીકના ફ્રેન્ડ સર્કલ હોય, સાધનની હોય કે પરિવારજન હોય, એક બીમારીને દૂર કરવા માટે કેટલા કેટલા જીવો આવશે અને કેટલા જીવો અનેક અનેક અલગ અલગ ઉપાય બતાવશે, તમે આ કરો, તમે આ કરો, તમે આ. જો એક વસ્તુ ક્લિયર કરીએ, આ બધું આ કારણ એટલે આ જે ગુંડા અવસર જેની કારણ છે ને, આ કાળ ચક્ર ભરત અને એરા વચ્ચે, કારણ કે વિધેયમાં તો કોઈ એવો કાળ ચક્ર નું વિધેય અને બીજા ક્ષેત્રમાં ભરત અને એરાવત ને છોડીને એના સાત ક્ષેત્ર છે ને, સાત ક્ષેત્ર જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તો એ સાત ક્ષેત્રમાં ભરત એરાવત ને છોડીને આજે અને એમાં પણ એના આર્યખંડમાં, એના આર્યખંડમાં જે આ ચાલે છે ને કાળ ચક્ર નું પરિવર્તન, એ કાળ ચક્ર ના પરિવર્તનમાં જે અવસરપીણી ઉચ્ચરપીણી અવસરપીણી ઉચ્ચરપીણી 10 કોડાકોડી સાગર, અવસરપીણી 10 કોડાકોડી સાગર, ઉચ્ચરપીણી 20 કોડાકોડી સાગર ને એક કલ્પકાળ, તો આ કાળ ચક્ર તો અહીંયા જ છે. પોઈન્ટ પકડ શું કહેવા માંગુ છું, અને એમાં ઉતાર ચડાવ અને એમાં જ્યાં કેટલા બધા અવસરપીણી પછી એક ગુંડા અવસરપીણી કાળ આવ્યો અને એનો પ્રભાવ છો એ છો આરામાં દેખાય છે. વિજય ક્ષેત્રમાં સત્ય સનાતન આ વિતરાગ માર્ગ અને ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. ત્યાં કોઈ જાડુ કાઢવા વાળો હોય, કોઈ સામાન્ય કર્મચારી હોય, કે જે સામાન્ય એક ઓફિસ માં કામ કરે છે, કે કોઈ રાજા હોય કે કોઈ પ્રજા હોય, કોઈ પણ હોય, વિધેય ક્ષેત્ર માં કોઈ પણ કર્મભૂમિ છે ને, કોઈ પણ હોય, ખ્યાલ આવે છે? એ બધા જીવો એકમાત્ર સત્ય સનાતન આ જે ધર્મ છે, વિકરાગ ધર્મ, જે દિગંબર વિકરાગ ધર્મ છે, એ જ ધર્મ ને ત્યાં સ્વીકાર. કારણ કે વિકરાગ પરમાત્મા વિરાજમાન છે અને નિરૂપણ વિકરાગ ચંદ થાય છે, વિકરાગ માર્ગ નું નિરૂપણ થાય છે. હિતોપદેશી પરમાત્મા વિકરાગી સર્વજ્ઞ એવા હિતોપદેશી પરમાત્મા વિરાજમાન છે, એ ત્યાં આ જ માર્ગ છે, સમજો. અને અહિયાં કાળ દોષ ના કારણે મત દર્શન ઘણા છે, ઉપાય અનેક છે, મત કયો સાચો છે એનો અમને તો કોઈ વિવેક, એટલે અમને એમાં કોઈ સમજાતું નથી કાય કે કયો મત સાચો ને કયો ઉપાય સાચો. એ 93 માં એટલે આ કાળ દોષ ના કારણે પોઈન્ટ સમજાય છે. અથવા કદાપી મનુષ્ય દેહ ના અલ્પ આયુષ વગેરે ની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણા છે અને તે મોક્ષ ના અનેક ઉપાયો કહે છે, અનેક ઉપાય કહે છે. કોઈ આમ કરો તો ધર્મ થશે, કોઈ આમ કરો તમે તો મોક્ષ જશો, કોઈ કઈક ઉપાય બતાવે છે, કોઈક ઉપાય બતાવે, કોઈ ભક્તિ માર્ગમાં લગાડે છે, કોઈ પૂજા માર્ગમાં લગાડે છે, કોઈ દાન માર્ગમાં લગાડે છે, કોઈ સમજાય છે. તો એ રીતે મત અને દર્શન ઘણા છે અને તે મોક્ષ ના અનેક ઉપાયો કહે છે. અર્થાત કોઈ કઈ કહે છે ને કોઈ કઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. એટલે શિષ્ય ધીરે ધીરે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, ખ્યાલ આવે છે? ત્યાં સુધી તો આવ્યો, પણ હવે ઉપાયમાં એને ઘણી બધી શંકા થાય. મોક્ષ છે બરાબર, તો એ મોક્ષ માં જવાનો સાચો ઉપાય, રસ્તો, માર્ગ, કારણ, વિધિ, વિધાન કયું છે? હા હા, બહુ સરસ. અથવા મત દર્શન ઘણા, અહીંયા બહુ સરસ અર્થ કર્યો. મત એટલે અભિપ્રાય, મેં કીધું ને, એક વ્યક્તિ છે તો એનો એક અભિપ્રાય છે, બીજો વ્યક્તિ છે તો બીજો, એક સલાહ આપશે કઈ, બીજી કઈક સલાહ આપશે, ત્રીજો કઈક સલાહ આપશે. એટલે મત એટલે અભિપ્રાય. તો અલગ અલગ અભિપ્રાય વાળા કે આનાથી મોક્ષ થશે, આમ કરવાથી મોક્ષ થશે, આમ કરવાથી મોક્ષ થશે, કોઈ સમજાય છે? અને અથવા મત દર્શન વાળા, તો કોઈ મત એમ કહે છે કે વસ્તુ નિત્ય છે, એકાંત, એકાંત મત છે ને, બૌદ્ધ મત છે, ન્યાયિક છે, સાંખ્ય મત છે, વૈશેષિકો છે, નાસ્તિક મત, નાસ્તિકવાદી છે. તો અલગ અલગ પ્રકાર, ચટ દર્શન છે ને, બધા ચટ દર્શન. તો કોઈ કઈક માને છે વસ્તુને, કોઈ એકાંત રૂપે નિત્ય જ માને છે, કોઈ એકાંત રૂપે અનિત્ય જ માને છે, કોઈ એકાંત રૂપે શુદ્ધ જ માને છે, કોઈ એકાંત રૂપે અશુદ્ધ જ માને છે, કોઈ એમ માને છે એક બ્રહ્મા છે અને આપણે બધા એના અંશ છે, એટલે એક જ બ્રહ્મા એક જ છે, આપણે બધા એના અંશ છે અને કાળાંતરે આપણે બધા એમાં સમાઈ જશું. એટલે કઈ 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 અલગ અલગ મત, અલગ અલગ દર્શન, અલગ અલગ માન્યતા, અલગ અલગ વિકલ્પ, અલગ અલગ ઉપાય, અલગ અલગ સમજાય છે, વિધિ વિધાન સમજાવે છે. તો શિષ્ય કે છે અમને તો બહુ કન્ફ્યુઝન થાય છે કે કયો મત સાચો છે અને કયો ઉપાય સાચો છે. 94 માનવી ગાતા છે ને, કઈ જાતિ માં મોક્ષ છે, કયા વેશ માં મોક્ષ છે, કઈ જાતિ વાળો મોક્ષ જઈ શકશે, જાતિ કુળ ખ્યાલ આવે છે? તો કઈ જાતિ માં જે મોક્ષ જઈ શકશે, જાતિ કઈ હોવી જોઈએ, વેશ કયો હોવો જોઈએ, બાહ્ય વેશ કેવો હોવો જોઈએ, અંતરંગ વેશ કેવો હોવો જોઈએ, કઈ જાતિ હોવી જોઈએ, ખ્યાલ આવે છે? તો એ બધો ખુલાસો પણ અમને પ્રાપ્ત નથી થતો, એમાં પણ અમને કન્ફ્યુઝન થાય છે, એમાં પણ શું સાચું છે, એમાં પણ શું ખોટું છે, અમને ખ્યાલ નથી આવતો. તો આજે આ બધી શંકાઓ, આજે આ બધી શંકા કૃપાનુદેહે જ ઉભી કરી અને આપણા માઇન્ડ ને, જ્ઞાન ને, અભિપ્રાય ને રીડ કરીને કહી. આ કૃપાનુદેહ ને કોઈ શંકા નથી, જ્ઞાની ને માર્ગ સંબંધી કોઈ શંકા નથી, ખ્યાલ આવે? જ્ઞાની ને ઉપાય સંબંધી કોઈ શંકા નથી, જ્ઞાની ને સ્વભાવ સંબંધી કોઈ શંકા નથી, જ્ઞાન તો નિશંક છે, જ્ઞાની તો પ્રથમ સમ્યક અનુકંપા આસ્તિક્યના ધારક છે. જ્ઞાની તો અષ્ટ અંગના અષ્ટ આપણે શું કહેવાય આઠ અંગના ધારી છે. અંગ એટલે જે છે ને નિશંકિત નિકાંક્ષિત આદિ આઠ અંગના આઠ ગુણના ધારી છે. આઠ અંગ આઠ ગુણના ધારી છે. જ્ઞાની તો આત્મા સંબંધી નિશંકતા છે. જે શાસ્ત્ર સાચા જે શાસ્ત્ર ગુરુ સંબંધી નિશંકતા છે. જ્ઞાની ને તો જૈન ધર્મ ના મૂળ સિદ્ધાંતો સંબંધી નિશંકતા છે. તત્વ સંબંધી નિશંકતા છે. માર્ગ સંબંધી માર્ગ ના ઉપાય સંબંધી મોક્ષ સંબંધી સમસ્ત સિદ્ધાંતો સંબંધી જ્ઞાની તો નિશંક છે. આ તો કૃપાળુ દેવ ને આપણા અંદર એટલે સામાજિક ત્યારે જે વ્યવસ્થા હશે જે જીવો હશે ખ્યાલ આવે છે જે મત મતાંતર માં પડી ગયા હશે જે વેશ આદિ માં પડી ગયા હશે તો એવા બધા જીવોની અંદર જે ખોટી 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 અભિપ્રાય ની માન્યતા અને જે ખોટો જે અભિપ્રાય અંદર માં પુષ્ટ થઈ રહ્યો છે એવી શંકા ઉભી કરી કરીને કૃપાળુ દેવ એક એક પદ માં એ શંકા ઉભી કરીને એવું સમાધાન કારણ કે મેં કીધું ને ઊંડા અવસર કેવી કાળ છે ઊંડા અવસર છે પડતો કાળ છે. તો અલગ અલગ પ્રકારના જીવો અલગ અલગ પ્રકારના મત અલગ અલગ પ્રકારના વેગધારીઓ અલગ અલગ પ્રકાર ના ઉપાય બતાવવાના જીવો મળે એટલે તું મારી સાથે કીધું ને પરીક્ષા પરીક્ષા કરીને તું સત્યનો સ્વીકાર તને અંદરથી તારી પરીક્ષા દ્વારા નિર્ણય કરવો પડશે કે કયો માર્ગ સાચો છે કયો માર્ગ ખોટો છે કયો ઉપાય અપનાવવા જેવો છે કયા ઉપાયમાં આપણે કયો ઉપાય કરવાથી આપણને કાર્યની સિદ્ધિ થશે પ્રયોજનની સિદ્ધિ થશે એનો નિર્ણય આપણે કરવો છે. જે ગુરુદેવજી પરીક્ષા પ્રદાની હતા એટલે ઉપાય ગોતી નાખી માર્ગ ગોતી નાખી કારણ કે એમને સત્ય થી અત્યંત દૂર જન્મ લેવા છતાં પણ સત્યની શોધ કરી લીધી સત્યને પ્રાપ્ત કરી લીધી. એમને અંદરથી લાગતું હતું કે જ્યાં હું છું એ માર્ગ અને એ ઉપાય સાચો નથી મોક્ષમાં જવાનો અને ધરમ કરવા. કેટલું બધું એમના કહેતા હતા ને માતાજી આપણે 16 તારીખના પ્રોગ્રામમાં જે ચર્ચા હતી આ બે બે કલાક અઢી અઢી કલાક ખ્યાલ છે તો બધા ગુરુદેવજીના વચન છે આપણે કહેવાની પણ આપણને હિંમત થાય. બે બે અઢી અઢી કલાક આ પાતરા રંગવાનું જે કાર્ય આ કઈ દીક્ષા લઈને આ કાર્ય કરવાનું બે બે કલાક પાતરા રંગવાનું એની માટે દીક્ષા લીધી. તો બોલો જો હવે ઉપાય એટલા સાચું ઉપાય નતો લાગતો એમના ગુરુભાઈએ કીધું ગુરુભાઈ કે ગુરુએ કીધું ને એમને ગુરુ ગુરુએ ગુરુભાઈ ગુરુએ કીધું કે જાઓ એક આંટી જાઓ તો પાતરા વગરના ગુરુ ગોતી આવો. તો એમને અંદરથી જે પૂર્વના સંસ્કાર કહો ખ્યાલ આવે છે સતની અંદરથી જંખના સતને પ્રાપ્ત કરવાની તાલાવેલી અંદરનું ઉપાદાન જાગૃત થવાનું હતું ભાગ્ય નિમિત્ત મળવાના હતા આપણા બધાનું ઉપાદાન જાગવાનું હતું આપણને આપણા ભાગ્યથી આ વાણી મળવાની હતી આવા ગુરુ મળવાના હતા વિજ્ઞાની સમયસર ટૂંકુનાચાર્ય દેવ આ બધું આપણને મળવાનું હતું. તો એમને માર્ગ મળી ગયો એમને ઉપાય મળી ગયો ને ઉપાયને અપનાવવા માટે બિલકુલ પણ પાછા ન હત્યા બિલકુલ પણ ભયભીત ન થયા બિલકુલ પણ ડર્યા નહીં આખા સમાજની સામે જજુમ્યા પ્રલોભન આપ્યું જોઈએ છે અમને પ્રલોભને આપ્યું ને લોભ બતાવ્યો ને પ્રશંસાએ કહીને માન આપ્યું ને પંપાળ્યા અને પછી એમ પણ કીધું કડક ભાષામાં કે જોઈએ છે તમને હાર કોણ આપશે જાઓ તમે ભિક્ષા છોડીને જાઓ જોઈએ અમે તમે તમને હાર કોણ આપે છે તમે કોણ રાખશે તમે કોણ હાર આપશે હોય સમજાય છે. અરે આ દેહ ને શું ઉત્તર હતો અંદરથી આ દેહ ને ટકવાનો છે તો એ દેહ ને ટકવા માટેના રોટલા મળી જાય. આખો ઉપાય જે સત્ય ઉપાય છે સનાતન ઉપાય છે સનાતન માર્ગ છે એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ એ પંથ પ્રાપ્ત થઈ ગયો પછી અંદર ની એવી નિશંકા થઈ ગઈ કે પછી હવે કોઈ મેરું પર્વત થઈ જાય પણ એ જ્ઞાનીઓની શ્રદ્ધા અને જ્ઞાનીઓની દ્રઢતા અને જ્ઞાનીઓનો અભિપ્રાય બદલતો નથી. ખ્યાલ આવે છે તો હવે બધા ખુલાસા જાતિના વેશના ખ્યાલ આવે છે મત આદિના બધા ખુલાસા કૃપાલ દેવ આગળ છે. આપણે સામાન્ય ચર્ચા કરીએ તો કઈ જાતિમાં મોક્ષ છે કયા વેશમાં મોક્ષ છે આપણને ખબર છે કે બાહ્ય વેશ કેવો હોવો જોઈએ. ધર્મની શરૂઆત સમ્યક દર્શનની શરૂઆત આપણે કહીએ ને મોક્ષ માર્ગની શરૂઆત ચાર ગતિના જીવો કરી શકે પણ મોક્ષની પ્રાપ્તિ એક જ મનુષ્ય ગતિમાં જીવ કરી શકે છે એ પણ બાહ્યમાં અને અંતરંગમાં જે અંતરંગ બહિરંગ જે દ્રવ્યલિંગ ભાવલિંગ પણ મુની અવસ્થા છે નિર્ગ્રંથ દશા છે ખ્યાલ આવે છે. એટલે તો કૃપાળુ દેવે લખ્યું ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ થયો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કૌ મહત્ત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ભાઈ સમજાય છે? તો એ રીતે આપણને ખ્યાલ છે કે ઉપાય શું છે, માર્ગ શું છે, વેશ કેવો હોવો છે. ખાલી બાહ્યમાં દ્રવ્યની ધારણ કરે એ પણ ઉપાય નથી. અગિયારનું જ્ઞાન કરી લે, અગિયાર નવ પૂરવાનું એ ઉપાય નથી. જે તમે જો કેટલું ઓપન છે કે ભાઈ તું દિગંબર ધર્મમાં આવી ગયો અને તે દીક્ષા લઈ પણ લીધી અને તે 28 મૂળગુણનું આગમ અનુસાર પાલન બાહ્ય આચરણ પણ તે કરી લીધું, પાલી લીધું અને તે આગમ અનુસાર એકદમ કડક તે ક્રિયા અને ચારિત્ર પાળી લીધું અને અગિયાર નવ પૂર્વનું જ્ઞાન પણ કરી લીધું, તો પણ તને સમય દર્શન નહીં થાય. અગર તું એવા ધર્મમાં નહીં, એ વેશમાં પણ સમય દર્શન નહીં. આ વેશ પણ એટલે તો અષ્ટભાવમાં કેટલી કડક વાત આવી કે આવા દ્રવ્યલિંગી બહારમાં ખાલી વેશ ધારણ કરીને બેઠા મંદ કસાઈ, એટલી મંદ કસાઈની પ્રણતિ અંદરમાં છે કે આખું શરીર ફાડી નાખે અને મીઠું મરચું ભરી દે તો પણ આપની કોળ લાલ નથી. અરે પણ તો પણ વિદ્યા તો અંદરમાં છે, સાથે ઉપાય નથી અપનાયો, અંદરમાં શુદ્ધાત્માનું જ્ઞાન ભાન નથી કર્યું, અંદરમાં પોતાના આત્માનો આશ્રય નથી લીધો, તો એ ઉપાય ખોટો છે. બહારમાં જે ઉપાય કરે છે બધો ખોટો છે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, ઘર વગરના જાનની કોઈ કિંમત નથી. ભાવલિંગ પૂર્વક નું દ્રવ્ય નહીં બોલો, વિચારો ત્યાં સુધીની વાત કરી, બીજા બધાની તો વાત ક્યાં કરીએ. એ તું દ્રવ્યલિંગ ધારણ કરી લે તો એમ માને કે ઉપાય થઈ ગયો, મોક્ષ થઈ ગયો, મુક્ત થઈ ગયો, હવે તો કઈ નહીં, હવે તો હજી સંસાર લાંબો છે. કારણ કે સાચો ઉપાય, પારમાર્થિક ઉપાય, સત્ય ઉપાય, એક ગાય બે ટુકડા, માર ધરા, રાગ અને જ્ઞાન જુદા છે, એ ઉપાય છે. તું જ્ઞાન સ્વરૂપી છે એવો નિર્ણય કરવો, એ સાચો ઉપાય. ઉપાય શું છે? ધર્મ નો, મોક્ષ નો, મોક્ષ માર્ગ નો ઉપાય શું છે? કેન્દ્રમાં તત્વ નિર્ણય કર કે તું કોણ છો. એ સ્વરૂપ સમજાવી ના પામ્યો તું ખલન, એ સ્વરૂપ ને સમજ્યો ઉપાય. સુપારું કરે સૂર્યમંદિર કીધું ને કે તું બાહ્ય કાર્યની, કર્મની, આદિની ચિંતા નહીં કર. તારો તો બુદ્ધિપૂર્વક નો ઉદ્યમ એકમાત્ર તારા ઉપયોગને તત્વ નિર્ણયમાં લગાડો. થવા યોગ્ય કાર્ય બધું થઈ ગયું, તમને દર્શન આવવાનું હશે આવશે, વિદ્યાર્થી જવાનું છે જશે, કર્મ જવાના છે જશે, ગુણસ્થાન વધવાનું છે વધશે, આનંદ ની પ્રાપ્તિ થશે, એની વૃદ્ધિ થશે, એની પૂર્ણતા થશે, ગુણસ્થાન વધશે, રાગ ઘટશે, પરિગ્રહ છૂટશે અને છેલ્લે કીધું ને આત્યાંતિક વિયોગ સંયોગ આવીનો થશે. પણ તું સૌથી પહેલા પહેલું પગથિયું સાચું મુક, પહેલો ઘડો સાચો મુક, ઉલટો મુક તો બધા, પહેલો ઘડો સીધો મુક તો બધા ઘડા સીધા રહે. ઉપાય ઉપાય ઉપાય, મોક્ષ નો ઉપાય, મોક્ષ માર્ગ નો ઉપાય તો કે છે કે એ શંકાઓ કન્ફ્યુઝન કરી દીધું. કારણ કે જાતિ અલગ ઘણી બધી છે, વેદ ઘણા બધા છે, મત મતાંતર દર્શન હા તે ઉપાય અનેક પ્રકારના છે, એટલે શિષ્ય શું કરી દીધું, કન્ફ્યુઝન લઈ લીધું. શું કન્ફ્યુઝન? તેથી એમ જણાય છે મળેલા મોક્ષ ઉપાય, દિવાળી ધ્યાનાસનો શોભ કારજ થાય. બોલો શું ઉપકાર થઈ જશે? મૂળ તો શું થાય, શું તારું ભલું થઈ જશે? શિષ્ય પોતાને જ કહે છે તારું શું ભલું થઈ જશે, દિવાળી અને આ બધું શાસ્ત્ર જ્ઞાન કરવાથી શું ભલું થઈ જશે? કારણ કે શું છે, મોક્ષ નો કોઈ ઉપાય જ નથી, ખરો ઉપાય તો સમજાતો નથી, કન્ફ્યુઝન તો આટલું બધું છે. એટલે હવે આ બધું જાણવાથી શું ઉપકાર થશે તારું, શું થશે તારો ઉપકાર? પછી કયો ઉપકાર? પોઈન્ટ પકડાય છે? એટલે આ જે આખી આપણે કહીએ ને કે અંદરની જે મૂંઝવણ છે જીવોની અંદર, કારણ કે એને અહીંયા કૃપાનું દેહ શંકાના રૂપમાં પ્રસ્તુત કરે. મેં કીધું ને આ બધી આપી માન્યતા, ત્યાંના ટાઈમના જીવોની અંદરની માન્યતા, ભૂલો, અટકવાના બધા સ્થાનો એ કૃપાનું દેહને દેખાતા હતા કે જીવ ક્યાં 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 અટકે છે, ક્યાં ક્યાં ધર્મ માની બેઠો છે. પોઈન્ટ સમજાય છે? કોઈ કઈ પ્રતિકૂળતા આવે અને કોઈ કે મંત્ર ભણો, તાંત્રિક પાસે જાઓ, જ્યોતિષ પાસે જાઓ, હવન કરાવો, સમજાય છે, નમો મંત્ર જાપ બોલો, અખંડ જાપ, અખંડ જાપ, અખંડ જાપ, અને તું અખંડ સ્વભાવને તો ઓળખતો નથી, અખંડ જાપ કરવાથી શું થશે? કોઈ થઈ જાય ને તો આમ થઈ જશે ને, આમ કરશે તો આમ થઈ જશે ને, આમ કરશે તો આમ થઈ જશે. જે તમને બે વાત કહું, મને હમણાં ખ્યાલમાં આવી રહી છે, બે વાત બહુ સરસ. વિતરાગ પરમાત્મા જે છે બાહ્યમાં, એટલે જે ભગવાન છે ને ભગવાન, એમનું બાહ્ય સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ અગર તું સમજે, બહિરંગ સ્વરૂપ સમજે, તો તારું ગ્રહિત મિથ્યાત્વ ઉભો નહીં જાય. અને એનું અંતરંગ સ્વરૂપ સમજશે તો તારું અગ્રહિત નિષ્ઠાતું ભૂલ. શું કીધું? તું બાહ્ય સ્વરૂપ જેવું છે એવું સમજશે ભગવાનનું, પરમાત્માનું, દેવનું, અરિયંત ભગવાનનું, સિદ્ધ ભગવાનનું. અગર તું બાહ્ય સ્વરૂપ જેવું છે એવું સમજશે, ચાલે કે બાહ્ય સ્વરૂપ નાસાગ્ર દ્રષ્ટિ હાથ પે હાથ ધરે જૈસે કરના કૃષ્ણ રહાવે નાખા દ્રષ્ટિ, બાહ્ય સ્વરૂપ ખ્યાલ આવે છે, મુનિરાજોનું ગુરુઓનું બાહ્ય સ્વરૂપ તું અગર જાણશે, સમજશે, એને સ્વીકારશે તો તારું ગ્રહિત મિથ્યાત્વ બોલે છે, અને અંતરંગ સ્વરૂપ તું સમજશે તો તારું અગ્રહિત મિથ્યાત્વ બોલે. આ ઉપાય છે. એટલે તો કેટલી સરસ ગાથા પ્રવચન સાધી 80 નંબરની ગાથા લઈ છી કે તું અરિયંત ભગવાન ને એમના દ્રવ્યથી ગુણથી પર્યાયથી જેમ છે એમ જાણ, તો તારા અંદરમાં પોતાના આત્માને જાણતા, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણતા તારા મોહનો અભાવ છે. આ અંતરંગ અંતરંગ સ્વરૂપ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય એ અંતરંગ સ્વરૂપ, તારું દ્રવ્ય ગુણ પર્યાય તારું અંતરંગ સ્વરૂપ, એને તું જાણ, યથાર્થ જાણ, ભૂતાર્થ રીતે સત્યાર્થ પરમાર્થ તું જાણ જેવું સ્વરૂપ છે તારો મોહ બોલે. દ્રવ્ય થી જાણ તારા સ્વરૂપ ને, ભગવાનના સ્વરૂપ ને તારા સ્વરૂપ ને, ગુણો થી જાણ ભગવાનના સ્વરૂપ ને તારા સ્વરૂપ ને, સરખામણી કર, કમ્પેર કર, નિર્ણય કર એનું સ્વરૂપ કેવું છે, મારું સ્વરૂપ કેવું છે, એની સામર્થ કેવી છે, મારી સામર્થ કેવી છે, એમનામાં કયા ગુણ છે, મારામાં કયા ગુણ છે, એમનામાં કેવી તાકાત છે, મારામાં કેવી તાકાત છે, એમનામાં કયું કારણ છે, મારામાં કયું કારણ છે, જાણ. અને તું જાણે અને તારા મોહ નો અભાવ ન થાય તો આચાર્ય દેખી છે અમારી પાસે. ઉપાય લખવા માટે તો આ ગ્રંથો સમર્પિત થઈ ગયા. ઉપાય એક લાઈન માં તું તારું મોક્ષ થઈ શકે. હવે આખો જે ભીનો આની છે, જે ચાર અણીઓ છે, ઉપાય લખવામાં સમર્પિત. પોઈન્ટ સમજાય છે? તેથી એમ જણાય છે મય ન મોક્ષ ઉપાય દીવાદી કેવો પાપ નો ઉદય આવી, શું કમ્પેર કરે છે, કેટલું જાણવાથી શું થયું, અમારું શું લાભ થયો, અમને ઉદય તો કેવો અમારો આવી ગયો પાપ નો, પરિવારમાં ઈષ્ટ નો યોગ થઈ ગયો, અનિષ્ટ નો સંયોગ થઈ ગયો, શરીરમાં રોગ આવી ગયો, તો આપણે જાણ્યું તો એનો શું લાભ થયો, આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ તો પ્રતિકૂળતા કેમ આવી. અરે સ્વાધ્યાય જો એક વાત સમજો, તારો વર્તમાન નો સ્વાધ્યાય ખ્યાલ આવે છે, તારા વર્તમાનના ભાવ, તારા વર્તમાનના પરિણામ, તારા વર્તમાનનું તત્વજ્ઞાન, તારા વર્તમાનની સમજણ, તારા વર્તમાનનો અભ્યાસ એ તને અનુકૂળ પ્રતિકૂળ ઉદયોમાં ક્ષમતા પ્રદાન કરવા માટે. તું એ ઉદયમાં કઈ નહીં કરી શકે. જો અનેક પ્રકારની પ્રતિકૂળતા આવશે તો તું એ પ્રતિકૂળતાને નહીં હટાવી, શરીરમાં રોગ આવશે તું એને નહીં દૂર કરી શકે, ઈષ્ટનો વિયોગ થવાનો થશે તું એમાં કઈ નહીં કરી શકે. હા, પણ એ સમયે તું અંદરમાં જે જીવાદીનું જ્ઞાન કર્યું છે એ વડે તું સમાધાન કરીને, બેસ્નાન કરીને, પરથી હટીને, સ્વસન્મુખ થઈને તારા આત્માનો આશ્રય લઈને તમને દર્શન પ્રાપ્ત કરી શકશે. તું પ્રતિકૂળતાને નહીં હટાવી શકે, તું અનુકૂળતાને નહીં લાવી શકે, એ તું કરવામાં સમર્થ નથી. કારણ કે એનું તારું એના એનો તું કરતા નથી, એનો કંટ્રોલ તારા હાથમાં નથી. પણ એ સમયે તું જે જ્ઞાન કરીને તમને દર્શન કરી, 8 વર્ષની ઉંમરમાં કોઈ સીએ થઈ શકે, કોઈ ઇન્જિનિયર થઈ શકે, કોઈ 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 ડોક્ટર થઈ શકે ના, પણ 8 વર્ષ થતા, એક અંતર મુહૂર્ત વ્યતીત થતા કે થોડો કાળ વ્યતીત થતા જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે, તમને દર્શનની પ્રાપ્તિ કરી શકે. બાલિકા હોય ગુજરાતી કહેવાય, એ બાલિકા પણ સમજ તો લઈ શકે. તું જે એના પ્રણમનમાં કઈ નહીં કરી શકે, તું ઉદયમાં કઈ નહીં કરી, તું નિર્ણય કરો હા, તું પ્રતિકૂળતા આવશે એમાં કઈ નહીં કરી શકે, પણ તું એમાં એની વચ્ચે રહીને સમાધાન કરી શકે, તું તારા આત્માનો આશ્રય લઈ શકશે, તું અંદરના નિર્ણય કરી શકશે, તું અંદરના સમય પુરુષાર્થ ઉપાડી શકશે, તું પરથી કટીને સ્વમાં વસી શકશે, બચી શકશે, સમાઈ શકશે, લીન થઈ શકશે, તું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશે, તું તમને દર્શનની પ્રાપ્તિ કરી શકશે, તું શુક્લ ધ્યાન દ્વારા, તું શપક શ્રેણી દ્વારા કર્મનો ક્ષય કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરી શકશે, એ તારા હાથની જીવાદી જાણ્યા કરો શો ઉપકાર જ થાય. અરે જીવાદી જાણ્યા તે સ્વયંક્ષમના વધારા માટે જાણ્યા હતા, કોઈને દેખાડવા માટે જાણ્યા હતા કે મને કેટલું આવડે છે, તે વક્તા બનવા માટે લાવ્યા હતા. જ્ઞાન પ્રદર્શન, જ્ઞાન મત અને પોષણ, જ્ઞાન નું મત પોષણ માટે જાણ્યા હતા? ના, કોની માટે જાણ્યા હતા? કે સમાધાન મત, કલ્યાણ કરવા માટે, તારા આત્મા નું હિત કરવા માટે, પોતાને ઓળખવા માટે, પોતામાં ઠરવા માટે, પોતામાં સમાવા માટે જાણ્યા હતા. ભાઈ સૌ ઉપકાર છું, અનંત ઉપકાર કચરા કરતું જીવાદી ને જાણીને એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન સાચા અર્થમાં સાચી રીતે કરશે, બધું સમાધાન સ્વીકારવું જોઈએ. આ તો આપણે આજે શંકા દીધી. ખેલી ગયો, બહુ સરસ છે. 96 બહુ સરસ. જો છેલ્લી 5 મિનિટ છે, આપણે 4 મિનિટ આપી દઉં. જો પાંચે ઉત્તર થી કયું સમાધાન કરવા મોક્ષાય તો આ ઉદય ઉદય પ્રજવા. શું ગજબ, બહુ સરસ છે. જે કૃપાળુ જે શિષ્ય વિનયવાન છે એને આનું પણ સમાધાન જોઈએ, એને મોક્ષ નો સાચો આહા. આ પંચમ કાળ માં આવા ઊંડા અવસર પંચમ કાળ માં જે અનેક 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 મત મતાંતર મત દર્શન આદિ વેશ ને આદિ જે પણ ચાલી રહી છે એમાં એને સાચો ઉપાય જોઈએ. હવે તો કેટલો વિનયવાન શિષ્ય છે, સમજવા આવ્યો છે, ને ઉપાય જોઈએ છે, ને ઉપાય અપનાવો છે, ને માર્ગ અપનાવો છે, ને માર્ગ પર ચાલીને મોક્ષ ની પ્રાપ્તિ કરવી છે. કારણ કે એને સ્વીકાર થઈ છે વાત કે મારો મોક્ષ થઈ શકે, પણ ઉપાય માં એને શંકા છે, એનું સમાધાન કરવા થાય. શું કીધું? પાછે ઉત્તર, પાછે ઉત્તર થી થયું એટલે એટલે શું? પાછે ઉત્તર થી થયું સમાધાન કરવા. જે પાંચ, હા, જે પાંચ પદ સમજાય છે આગળ છે ને, આત્મા છે એ સંબંધી શંકા છે એનું સમાધાન કરાય, નિત્ય છે એ સંબંધી શંકા છે એનું સમાધાન સ્વીકારવું જોઈએ આપણે કરાય, આત્મા કરતા છે એની શંકા થઈ એનું સમાધાન આપે કરાય, આત્મા ભોગતા છે એની શંકા થઈ એનું સમાધાન આપે કરાય, મોક્ષ છે એની શંકા થઈ એનું સમાધાન પણ આપે કરાય. તો મને શિષ્ય એમ કે છે, મને પાંચે ઉત્તર થી સમાધાન થી, પાંચે સમાધાન થી થયું ઉત્તર, એટલે જે ઉત્તર આપ્યું એનાથી શું થયું? સમાધાન. પાંચે ઉત્તર થી થયું સમાધાન સર્વાં, સમજું મોક્ષ ઉપાય તો. હવે મને આ મોક્ષ નો ઉપાય સમજાય જાય ને. ઉદય ઉદય સદભાગ, આપણે ધન્ય 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 આજ ઘડી કેથી સુખ કા, ધન્ય ધન્ય ઇદમ પદમ ઇદમ પદમ એવા લખી ને અવો ભાવમાં ખુશી ખુશી ઉદય ઉદય, આહા મારા તો પુણ્ય ના ઉદય, આ સદભાગ્ય ઉદય ઉદય ધન્ય ધન્ય સદભાગ્ય, મારા તો ઉદય ના સદભાગ્ય કેવા છે, એ કાર ધન્ય કેવા છે, એ ક્ષેત્ર ધન્ય કેવા છે, ભાવ ધન્ય કેવા છે, દ્રવ્ય ધન્ય કેવા છે. હવે આપથી મને આનું સમાધાન પણ થઈ ગયું કે મોક્ષ નો ઉપાય પણ છે, અને આ જ ઉપાય, ઉપાય તો છે પણ આ જ ઉપાય છે, કારણ કે કન્ફ્યુઝન તો એમાં છે ને. તો આ જ ઉપાય છે, એક જ હોય ત્રણ કાળમાં પણ એક જ ઉપાય છે. દૂધ ગળ્યું કરવું છે, એના કેટલા ઉપાય છે? નાના કેટલા ઉપાય? ઓપ્શન કે નથી, સાકર નથી જોયો તો કઈ બીજો ઉપાય? ગળ્યું કરવું છે, કોઈ બીજો ઉપાય? સાકર ની જાતિ એટલે ગોળ નાખો કે આ નાખો કે તેના, પણ પછી બીજો ઉપાય જાત્યાંતર કોઈ બીજો ઉપાય? તો બીજો કોઈ ઉપાય? તું નમક નાખશે તો નહીં થાય, તું તું મરચું નાખશે તો નહીં થાય. એક જ ઉપાય છે, તું ગળપણ નાખ, ગળા સ્નાન, બટ દેટ કેન બી ધ ફોર્મ ઓફ કોઈ પણ, પણ ગળા ગળા જ ઉપાય છે. એ રીતે એક જ ઉપાય છે, અને એ ઉપાય નું સમાધાન 97 ગાથા થી લઈને આગળ ઘણી બધી ગાથાઓના માધ્યમથી કૃપાલુ દેવ આનું સમાધાન કરાવે છે. 118 ગાથા, ઇફ આઈ એમ નોટ રોંગ, સમજાય છે? 118 ગાથા સુધી આખો વિષય જાય છે. 98 થી 118 ગાથા, સમજાય છે? 97 98 99 અને 100, એટલે આ 4 અને 18, એટલે 22 ગાથા સુધી આપનું સમાધાન કરાવે છે. એ સમાધાન આપણે નેક્સ્ટ ટાઈમ થી 4 4 5 5 ગાથાઓ લેશું, અને 22 ગાથા આપણે 3 3 4 3 માં પૂરી કરીશું. નિજ 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 મે બતાય અનંત ઉપકાર હે, ઇસ કે લિયે દિનવાન માસ કો વંદના શત વાર હે, વંદના શત વાર હે. અને કાંત મેં નિષ્ઠોની દ્વાદશાની પરમકારી જીમાણી માતનો જય, સમજ્ઞાની ધર્માત્માઓનો જય, સત્ય સનાતન સ્વાનુભૂતિ મેં દિગંબર જય ધર્મનો જય.